ओम शांति। गुड मॉर्निंग। पंदरमी जानुआरी 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बाळको, बाप आव्या छे आप बाळकोने स्वच्छ बुद्धि बनावा। जारे स्वच्छ बनो त्यारे तमे देवता बनी शकशो। मीठा बाळको, बाप आव्या छे आप बाळकोने स्वच्छ बुद्धि बनावा। जारे स्वच्छ बनो त्यारे तमे देवता बनी शकशो। प्रश्न छे, आ ड्रामानो पूर्व निर्धारित प्लान कयो छे जेनाथी बाप पण छूटी नथी शकता? ઉત્તર છે, દરેક કલ્પમાં બાપે પોતાના બાળકોની પાસે આપવાનું જ છે। પતિત દુઃખી બાળકોને સુખી બનાવવાના જ છે। આ ડ્રામાનો પ્લાન બનેલો છે। આ બંધનથી બાપ પણ નથી છૂટી શકતા। બીજો પ્રશ્ન છે, ભણાવવાવાળા બાપની મુખ્ય વિશેષતા કઈ છે? ઉત્તર છે, એ બહુ જ નિરઅહંકારી બની પતિત દુનિયા પતિત તનમાં આવે છે। બાપ આ સમયે તમને સ્વર્ગના માલિક બનાવે છે। તમે પછી દ્વાપરમાં એમના માટે સોનાના મંદિર બનાવો છો। ગીત છે, ઇસ પાપ કી દુનિયા સે। ઓમ શાંતિ। મીઠા મીઠા રૂહાની બાળકોએ આ ગીત સાંભળ્યું કે બે દુનિયા છે, એક પાપની દુનિયા, એક પુણ્યની દુનિયા। દુઃખની દુનિયા અને સુખની દુનિયા। સુખ જરૂર નવી દુનિયા, નવા મકાનમાં જ હોઈ શકે છે, જૂના મકાનમાં દુઃખ જ હોય છે, એટલે એને ખતમ કરાય છે। પછી નવા મકાનમાં સુખમાં બેસવાનું હોય છે। હવે બાળકો જાણે છે, ભગવાનને કોઈ મનુષ્ય માત્ર નથી જાણતા। રાવણ રાજ્ય હોવાના કારણે બિલકુલ જ પથ્થર બુદ્ધિ તમો પ્રધાન બની ગયા છે। બાપ આવીને સમજાવે છે, મને ભગવાન તો કહે છે પરંતુ જાણતા કોઈ પણ નથી। ભગવાનને નથી જાણતા તો કોઈ કામના ન રહ્યા। દુઃખમાં જ હે પ્રભુ હે ઈશ્વર કહી પોકારે છે, પરંતુ વંડર છે, એક પણ મનુષ્ય માત્ર બેહદના બાપ રચયિતાને જાણતા નથી। કહી દે છે સર્વવ્યાપી છે, કચ્છ મચ્છમાં પરમાત્મા છે। આ તો પરમાત્માની ગ્લાની કરે છે, બાપને કેટલા બદનામ કરે છે, એટલે ભગવાન ઓવાચ છે। જ્યારે ભારતમાં મારી અને દેવી દેવતાઓની ગ્લાની કરતા કરતા સીડી ઉતરતા તમો પ્રધાન બની જાય છે, ત્યારે હું આવું છું। ડ્રામા અનુસાર બાળકો કહે છે, આ પાર્ટમાં ફરી પણ આવવું પડશે। બાપ કહે છે, આ ડ્રામા બનેલો છે, હું પણ ડ્રામાના બંધનમાં બંધાયેલો છું। આ ડ્રામાથી હું પણ છૂટી નથી શકતો। મારે પણ પતિતોને પાવન બનાવવા આવવું જ પડે છે, નહીં તો નવી દુનિયા કોણ સ્થાપન કરશે? નહીં તો નવી દુનિયા કોણ સ્થાપન કરશે? બાળકોને રાવણ રાજ્યના દુઃખોથી છોડાવી નવી દુનિયામાં કોણ લઈ જશે? ભલે આ દુનિયામાં આમ તો ખૂબ ધનવાન મનુષ્યો છે, સમજે છે, અમે તો સ્વર્ગમાં બેઠા છીએ, ધન છે, મહેલ છે, એરોપ્લેન છે, પરંતુ અચાનક જ કોઈ બીમાર પડી જાય છે, બેઠા બેઠા મરી જાય છે, કેટલું દુઃખ થાય છે. તેમને આ ખબર નથી કે સતયુગમાં ક્યારે અકાળે મૃત્યુ થતું નથી, દુઃખની વાત નથી. ત્યાં આયુષ્ય પણ લાંબુ રહે છે, અહીં તો અચાનક મરી જાય છે. સતયુગમાં આવી વાતો હોતી નથી. ત્યાં શું હોય છે આ પણ કોઈ નથી જાણતા. એટલે બાપ કહે છે, કેટલા તુચ્છ બુદ્ધિ છે. હું આવીને એમને સ્વચ્છ બુદ્ધિ બનાવું છું. રાવણ પથ્થર બુદ્ધિ, તુચ્છ બુદ્ધિ બનાવે છે. ભગવાન સ્વચ્છ બુદ્ધિ બનાવી રહ્યા છે. બાપ તમને મનુષ્યથી દેવતા બનાવી રહ્યા છે. બધા બાળકો કહે છે, સૂર્યવંશી મહારાજા મહારાણી બનવા આવ્યા છીએ. મુખ્ય ઉદ્દેશ્ય સામે છે, નરથી નારાયણ બનવાનું છે. આ છે સત્યનારાયણની કથા. પછી ભક્તિમાં બ્રાહ્મણ કથા સાંભળતા રહે છે. સાચે જ કોઈ નરથી નારાયણ બને થોડી છે. તમે તો સાચે જ નરથી નારાયણ બનવા આવ્યા છો. કોઈ કોઈ પૂછે છે, તમારી સંસ્થાનો ઉદ્દેશ્ય શું છે? બોલો, નરથી નારાયણ બનવું, આ છે અમારો ઉદ્દેશ્ય. પરંતુ આ કોઈ સંસ્થા નથી, આ તો પરિવાર છે. માં બાપ અને બાળકો બેઠા છે. ભક્તિ માર્ગમાં તો ગાતા હતા, તું માત પિતા, હે માતા પિતા, જ્યારે આપ આવો છો તો અમે તમારી પાસેથી સુખ ઘનેરા અર્થાત અથાહ લઈએ છીએ. અમે વિશ્વના માલિક બનીએ છીએ. હવે તમે વિશ્વના માલિક બનો છો ને, તે પણ સ્વર્ગના. હવે આવા બાપને જોતા કેટલો ખુશીનો પારો ચડવો જોઈએ. જેમને અર્ધો કલ્પ યાદ કર્યા છે, હે ભગવાન આવો, તમે આવશો તો અમે તમારી પાસેથી બહુ જ સુખ મેળવીશું. આ બેહદના બાપ તો બેહદનો વારસો આપે છે, તે પણ 21 જન્મો માટે. બાપ કહે છે, હું તમને દૈવી સંપ્રદાય બનાવું છું. રાવણ આસુરી સંપ્રદાય બનાવે છે. હું આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરું છું. ત્યાં પવિત્રતાના કારણે આયુષ્ય પણ લાંબુ રહે છે. અહીં છે ભોગી, અચાનક મરતા રહે છે. ત્યાં યોગથી વારસો મળેલો હોય છે. આયુષ્ય પણ 150 વર્ષ રહે છે. પોતાના સમય પર એક શરીર છોડી બીજું લે છે. તો આ નોલેજ બાપ જ આપે છે. ભક્ત ભગવાનને શોધે છે, સમજે છે. શાસ્ત્ર વાંચવા, તીર્થ વગેરે કરવા, આ બધા ભગવાનને મળવાના રસ્તા છે. બાપ કહે છે, આ રસ્તા નથી. રસ્તો તો હું જ બતાવીશ. તમે તો કહેતા હતા, હે આંધળાઓની લાઠી પ્રભુ આવો, અમને શાંતિધામ સુખધામમાં લઈ ચાલો. તો બાપ જ સુખધામનો રસ્તો બતાવે છે. બાપ ક્યારેય દુઃખ નથી દેતા. આ તો બાપ પર ખોટા આરોપ લગાવી દે છે. કોઈ મરે છે તો ભગવાનને ગાળો આપવા લાગી જાય છે. બાપ કહે છે, હું થોડી કોઈને મારું છું કે દુઃખ આપું છું. આ તો દરેકનો પોતાનો પાર્ટ છે. હું જે રાજ્ય સ્થાપન કરું છું ત્યાં અકાળે મૃત્યુ, દુઃખ વગેરે ક્યારેય થતું જ નથી. હું તમને સુખધામ લઈ જાઉં છું. બાળકોના રૂવાટા ઊભા થઈ જવા જોઈએ. ઓહો, બાબા આપણને પુરુષોત્તમ બનાવી રહ્યા છે. મનુષ્યોને આ ખબર જ નથી કે સંગમયુગ ને પુરુષોત્તમ યુગ કહેવાય છે. ભક્તિ માર્ગમાં ભક્તોએ પછી પુરુષોત્તમ માસ વગેરે બનાવ્યા છે. હકીકતમાં છે પુરુષોત્તમ યુગ, જ્યારે બાપ આવીને ઊંચામાં ઊંચા બનાવે છે. હમણાં તમે પુરુષોત્તમ બની રહ્યા છો. સૌથી ઊંચામાં ઊંચા પુરુષોત્તમ લક્ષ્મી નારાયણ જ છે. મનુષ્ય તો કાંઈ પણ સમજતા નથી. ચડતી કળામાં લઈ જવા વાળા એક જ બાપ છે. સીડી પર કોઈને પણ સમજાવવું ખૂબ સહજ છે. બાપ કહે છે, હવે ખેલ પૂરો થયો, ઘરે ચાલો. હવે આ જૂનું છીછી શરીર છોડવાનું છે. તમે પહેલા નવી દુનિયામાં સત્તો પ્રધાન હતા, પછી 84 જન્મ ભોગવી તમો પ્રધાન શુદ્ર બન્યા છો. હવે ફરી શુદ્રથી બ્રાહ્મણ બન્યા છો. હમણાં બાપ આવ્યા છે ભક્તિનું ફળ આપવા. બાપે સતયુગમાં ફળ આપ્યું હતું. બાપ જે જ સુખદાતા. બાપ પતિત પાવન આવે છે તો આખી દુનિયાના મનુષ્ય માત્ર તો શું, પ્રકૃતિને પણ સત્વ પ્રધાન બનાવે છે. હમણાં તો પ્રકૃતિ પણ તમો પ્રધાન છે. અનાજ વગેરે મળતું જ નથી. તે સમજે છે અમે આ આ કરીએ છીએ. આવતા વર્ષે ખૂબ જ અનાજ થશે, પરંતુ કાંઈ પણ થતું નથી. નેચરલ કેલેમિટીઝ અર્થાત કુદરતી આપદાઓને કોઈ શું કરી શકશે? ફેમેન અર્થાત દુકાળ પડશે. અર્થક્વેક અર્થાત ધરતી કંપ થશે. બીમારીઓ થશે. લોહીની નદીઓ વહેશે. આ એ જ મહાભારત લડાઈ છે. હવે બાપ કહે છે, તમે પોતાનો વારસો મેળવી લો. હું આપ બાળકોને સ્વર્ગનો વારસો આપવા આવ્યો છું. માયા રાવણ શાપ આપે છે, નર્કનો વારસો આપે છે. આ પણ ખેલ બનેલો છે. બાપ કહે છે, ડ્રામા અનુસાર હું પણ શિવાલય સ્થાપન કરું છું. આ ભારત શિવાલય હતું, હમણાં વેશ્યાલય છે. વિષય સાગરમાં ગોથા ખાતા રહે છે. હમણાં આપ બાળકો જાણો છો, બાબા આપણને શિવાલયમાં લઈ જાય છે તો આ ખુશી રહેવી જોઈએ ને. આપણને બેહદના ભગવાન ભણાવી રહ્યા છે. બાપ કહે છે, હું તમને વિશ્વના માલિક બનાવું છું. ભારતવાસી પોતાના ધર્મને જ નથી જાણતા. આપણો સમુદાય તો મોટામાં મોટો છે, જેનાથી બીજા સમુદાયો નીકળે છે. આદિ સનાતન કયો ધર્મ કયો સમુદાય હતો આ સમજતા નથી. આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળાનો સમુદાય, પછી સેકન્ડ નંબરમાં ચંદ્રવંશી સમુદાય, પછી ઇસ્લામી વંશનો સમુદાય. આ આખા ઝાડના રહસ્ય બીજા કોઈ સમજાવી ન શકે. હમણાં તો જુઓ કેટલા સમુદાય છે, દાળીઓ કેટલી છે. આ છે વિવિધ ધર્મોનું ઝાડ. આ વાતો બાપ જ આવીને બુદ્ધિમાં નાખે છે. આ ભણતર છે. આ તો રોજ ભણવું જોઈએ. ભગવાન ઉવાચ, હું તમને રાજાઓના રાજા બનાવું છું. પતિત રાજાઓ તો વિનાશી ધન દાન કરવાથી બની શકાય છે. હું તમને એવા પાવન બનાવું છું જે તમે 21 જન્મ માટે વિશ્વના માલિક બનો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી. પોતાના સમય પર શરીર છોડે છે. આપ બાળકોને ડ્રામાના રહસ્ય પણ બાપે સમજાવ્યા છે. તે બાયોસ્કોપ, ડ્રામા વગેરે નીકળ્યા છે તો આના પર સમજાવવાનું પણ ખૂબ સહજ થાય છે. આજકાલ તો ખૂબ ડ્રામા વગેરે બનાવે છે. મનુષ્યોને ખૂબ શોખ થઈ ગયા છે. તે બધા છે હદના. આ છે બેહદનો ડ્રામા. આ સમયે માયાનો પંપ અર્થાત ભપકો બહુ જ છે. મનુષ્ય સમજે છે હવે તો સ્વર્ગ બની ગયું છે. પહેલા થોડી આટલા મોટા બિલ્ડિંગ વગેરે હતા તો કેટલું ઓપોઝિશન અર્થાત વિરોધ છે. ભગવાન સ્વર્ગ રચે છે તો માયા પણ પોતાનું સ્વર્ગ દેખાડે છે. આ છે બધો માયાનો પંપ. આનું પતન થવાનું છે. કેટલી જબરજસ્ત માયા છે ને, તો નર્કમાં છે. કેટલી જબરજસ્ત માયા છે, તમારે તેનાથી મુખ ફેરવી લેવાનું છે. બાપ છે જ ગરીબ નિવાસ. સાહુકારો માટે સ્વર્ગ છે, ગરીબ બિચારા નર્કમાં છે. તો હવે નર્કવાસીઓને સ્વર્ગવાસી બનાવવાના છે. ગરીબ જ વારસો લેશે. સાહુકાર તો સમજે છે અમે સ્વર્ગમાં બેઠા છીએ. સ્વર્ગ નર્ક અહીં જ છે. આ બધી વાતોને હવે તમે સમજો છો. ભારત કેટલું ભિખારી બની ગયું છે. ભારત જ કેટલું સાહુકાર હતું. એક જ આદિ સનાતન ધર્મ હતો. હમણાં પણ કેટલી જૂની ચીજો નીકાળતા રહે છે. કહે છે આટલા વર્ષોની જૂની ચીજ છે. હાડકા કાઢે છે. કહે છે આટલા લાખો વર્ષના છે. હવે લાખો વર્ષના હાડકા પાછા ક્યાંથી નીકળી શકે? તેની પછી કિંમત પણ કેટલી રાખે છે. બાપ સમજાવે છે હું આવીને બધાની સદગતિ કરું છું. આમનામાં પ્રવેશ કરીને આવું છું. આ બ્રહ્મા સાકારી છે. આ પછી સૂક્ષ્મ વતનવાસી ફરિશ્તા બને છે. એ અવ્યક્ત, આ વ્યક્ત. બાપ કહે છે હું અનેક જન્મોના અંતના પણ અંતમાં આવું છું. જે નંબર વન પાવન છે તે પછી નંબર વન પતિત હું આમનામાં આવું છું. કારણ કે આમને જ ફરી નંબર વન પાવન બનવાનું છે. આ સ્વયંને ક્યાં કહે છે કે હું ભગવાન છું, ફલાણો છું? બાપ પણ સમજે છે કે હું આ તનમાં પ્રવેશ કરી આમના દ્વારા બધાને સત્વપ્રધાન બનાવું છું. હવે બાપ બાળકોને સમજાવે છે તમે અશરીરી આવ્યા હતા, પછી 84 જન્મ લઈ પાઠ ભજવ્યો, હવે પાછા જવાનું છે. સ્વયંને આત્મા સમજો. દેહાભિમાન તોડો. ફક્ત યાદની યાત્રા પર રહેવાનું છે. બીજી કોઈ તકલીફ નથી. જે પવિત્ર બનશે, નોલેજ સાંભળશે, એ જ વિશ્વના માલિક બનશે. કેટલી મોટી સ્કૂલ છે. ભણાવવા વાળા બાપ કેટલા નિરઅહંકારી બની પતિત તનમાં આવે છે. ભક્તિ માર્ગમાં તમે એમના માટે કેટલા સરસ સોનાના મંદિર બનાવો છો. આ સમયે તમને સ્વર્ગના માલિક બનાવું છું તો પતિત શરીરમાં આવીને બેસું છું. પછી ભક્તિ માર્ગમાં તમે મને સોમનાથ મંદિરમાં બેસાડો છો. સોના હીરાના મંદિર બનાવો છો. કારણ કે તમે જાણો છો આપણને સ્વર્ગના માલિક બનાવે છે એટલે ખાતરી કરો છો. આ બધા રહસ્ય સમજાવ્યા છે. ભક્તિ પહેલા અવ્યભિચારી, પછી વ્યભિચારી હોય છે. આજકાલ જુઓ, મનુષ્યોની પણ પૂજા કરતા રહે છે. ગંગાના કિનારા પર જુઓ, શિવો હમ કહીને બેસી જાય છે. માતાઓ જઈને દૂધ ચડાવે છે, પૂજા કરે છે. આ દાદાએ પોતે પણ કર્યું છે. પૂજારી નંબર 1 બન્યા છે. વંડર છે ને? બાપ કહે છે આ વન્ડરફુલ દુનિયા છે. કેવી રીતે સ્વર્ગ બને છે, કેવી રીતે નર્ક બને છે, બધા રહસ્ય બાળકોને સમજાવતા રહે છે. આ જ્ઞાન તો શાસ્ત્રોમાં નથી, તે છે ફિલોસોફી અર્થાત તત્વજ્ઞાનના શાસ્ત્ર. આ છે સ્પિરિચ્યુઅલ અર્થાત આધ્યાત્મિક નોલેજ, જે રૂહાની પિતા તથા આપ બાળકો સિવાય કોઈ આપી ન શકે. અને આપ બ્રાહ્મણો સિવાય રૂહાની નોલેજ કોઈને મળી ન શકે. જ્યાં સુધી બ્રાહ્મણ ન બને તો દેવતા બની ન શકે. આપ બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ. ભગવાન આપણને ભણાવે છે, શ્રી કૃષ્ણ નહીં. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, માયાનો ખૂબ મોટો પંપ અર્થાત ભપકો છે. આનાથી પોતાનું મુખ ફેરવી લેવાનું છે. સદા એ જ ખુશીમાં રૂવાંટા ઊભા થાય કે અમે તો હમણાં પુરુષોત્તમ બની રહ્યા છીએ, ભગવાન અમને ભણાવે છે. બીજી પોઈન્ટ છે, વિશ્વનું રાજ્ય ભાગ્ય લેવા માટે ફક્ત પવિત્ર બનવાનું છે. જેમ બાપ નિરહંકારી બની પતિત દુનિયા પતિત તનમાં આવે છે, એવા બાપ સમાન નિરહંકારી બની સેવા કરવાની છે. વરદાન છે, એકની સાથે સર્વ સંબંધ નિભાવવા વાળા, સર્વ કિનારાઓથી મુક્ત સંપૂર્ણ ફરિશ્તા ભવ. એકની સાથે સર્વ સંબંધ નિભાવવા વાળા, સર્વ કિનારાઓથી મુક્ત સંપૂર્ણ ફરિશ્તા ભવ. જેવી રીતે કોઈ ચીજ બનાવે છે તો જ્યારે તે બનીને તૈયાર થઈ જાય છે તો કિનારો છોડી દે છે, એવી રીતે જેટલા સંપન્ન સ્ટેજની સમીપ આવતા જશો એટલો સર્વથી કિનારો થતો જશે. જ્યારે બધા બંધનોથી વૃત્તિ દ્વારા કિનારો થઈ જાય અર્થાત કોઈમાં પણ લગાવ ન હોય, ત્યારે સંપૂર્ણ ફરિશ્તા બનશો. એકની સાથે સર્વ સંબંધ નિભાવવા આ જ ઠેકાણું છે. આનાથી જ અંતિમ ફરિશ્તા જીવનની મંઝિલ સમીપ અનુભવ થશે. બુદ્ધિનું ભટકવાનું બંધ થઈ જશે. સ્લોગન છે, સ્નેહ એવું ચુંબક છે જે ગ્લાની કરવા વાળાને પણ સમીપ લઈ આવે છે. સ્નેહ એવું ચુંબક છે જે ગ્લાની કરવા વાળાને પણ સમીપ લઈ આવે છે. અચ્છા, પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો. આજની પોઈન્ટ છે, મનસા સેવા માટે મન બુદ્ધિ વ્યર્થ વિચારવાથી મુક્ત હોવા જોઈએ. મન મના ભવના મંત્રનું સહજ સ્વરૂપ હોવું જોઈએ, જે શ્રેષ્ઠ આત્માઓની શ્રેષ્ઠ મનસા અર્થાત સંકલ્પ શક્તિ શાળી છે, શુભ ભાવના શુભકામના વાળા છે, તે મનસા દ્વારા શક્તિઓનું દાન આપી શકે છે. મનસા સેવા માટે મન બુદ્ધિને વ્યર્થ વિચારવાથી મુક્ત હોવા જોઈએ. મન મના ભવના મંત્રનું સહજ સ્વરૂપ હોવું જોઈએ. જે શ્રેષ્ઠ આત્માઓની શ્રેષ્ઠ મનસા અર્થાત સંકલ્પ શક્તિશાળી છે, શુભ ભાવના શુભકામના વાળા છે, તે મનસા દ્વારા શક્તિઓનું દાન આપી શકે છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.